प्रवचन नंबर 653 तारीख 21/9/62 समयसार गाथा 11 भावार्थ तथा योगसार गाथा 18 અને 19 પર્યુષણ પર્વ।
પર્યુષણ પર્વાધિરાજ ચાલે છે 10 દિવસ। પર્યુષણ એટલે ચારે બાજુથી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી પોતાના શુદ્ધાત્માની ઉપાસના કરવી એને પર્યુષણ કહેવામાં આવે છે। અને એમાં મુખ્યપણે આ 10 લક્ષણ પર્વ એ ચારિત્રની મુખ્યતા છે, એટલે આજે એનો ઉત્તમ શૌચ ધર્મ નો દિવસ છે। 10 લક્ષણ પર્વનો આજે 5મો દિવસ છે, આજે ઉત્તમ શૌચ ધર્મનો દિવસ છે। ઉત્તમ શૌચ એટલે શું? સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા, આ શૌચનો અર્થ। પુંછે પવિત્ર નથી, પુણ્યના પરિણામ તો મલિન છે, એ પવિત્ર ક્યાં છે? સમ્યક દર્શન પૂર્વકની પવિત્રતા અથવા નિર્લોભતા, આ 10 ધર્મો મુખ્યપણે મુનિ દશામાં હોય છે। ગ્રસ્ત ધર્મીને ગૌણપણે હોય છે। શ્રી પદ્મનજી આચાર્ય પદ્મનજી શાસ્ત્રમાં પણ આનું વર્ણન વિશેષ કર્યું છે, ત્યાંથી જોઈ લઉં। અને સમ્યક દર્શન પૂર્વક જ ચારિત્ર હોય છે, એટલે આપણે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એની મુખ્યતાથી ગુરુદેવે 45 વર્ષ ઉપદેશ આપ્યો। સમ્યક દર્શન વિના ચારિત્ર 3 કાળમાં હોઈ શકતું નથી। અને વ્યવહારનો ઉપદેશ તો ઠામ ઠામ છે, સાંભળીને એને મિથ્યાત્વની દ્રઢતા વધારે થાય છે। 200 વર્ષ પહેલા આ સમયસારનો અનુવાદ કરનાર જયચંદ પંડિત એમને ઢુંઢારી ભાષામાં અનુવાદ કર્યો, આમ પાના હતા એના, અને એ અનુવાદ શ્રીમદજીના હાથમાં આવેલો। એમણે ચાલતી ભાષામાં, હિન્દી ભાષામાં એનો અનુવાદ કરાવી અને મુંબઈમાં પરમશ્રુત પ્રભાવક મંડળ નામની એક સ્થાપના કરી, જેમાં શસ્ત્રશાસ્ત્રનો અનુવાદ કરીને બહાર પાડવા, એમાં એક સમયસાર શાસ્ત્રનો એને છપાવીને બહાર પાડ્યું. 75 કે 74 સાલમાં બહાર પડી ગયું પુસ્તક. 78 સાલમાં આપણા પરમ ઉપકારી એવા ગુરુદેવના હાથમાં આ શાસ્ત્ર આવ્યું, હિન્દી થયેલું. ઢુંડારીમાંથી હિન્દી, ઢુંડારીમાં બહુરી 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 આવે, એ શાસ્ત્ર હાથમાં આવતા વેત એનું અધ્યયન કરવા માટે જંગલમાં જઈ અને ગુફામાં બેસીને ઉપવાસ કરીને સવારે નીકળી જાય, સાંજે પાછા આવે ઉપવાસ રહી, એવું ઘેરાઈથી એણે અધ્યયન શરૂ કર્યું. અને અધ્યયન કરતા એને એમ ભાઈશું કે આ તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. બહુમાન આવ્યું સમયસાર પ્રત્યે. સમયસાર બે જગ્યાએ છે, એક અહીંયા સમયસાર છે, એ તો બધાની પાસે છે અત્યારે પણ, અને એક નિમિત્તપણે આ સમયસાર છે. સમયસારનો અર્થ છે ભાવકર્મ દ્રવ્ય કર્મ લોકર્મથી રહિત, જે શુદ્ધાત્મા પરમાત્મા અંદર જ્ઞાનાનંદ પરમાત્મા બિરાજમાન છે એને મિથ્યાત્વના પરિણામ લાગુ થતા નથી. એ શુદ્ધાત્મામાં મિથ્યાત્વના પરિણામ ભૂતકાળે થયા નહોતા, વર્તમાન કાળે પણ શુદ્ધાત્મામાં મિથ્યાત્વના પરિણામ થતા નથી, અને ભવિષ્યકાળે પણ મિથ્યાત્વના પરિણામ શુદ્ધાત્મામાં શુદ્ધ જીવાશ્ચિકાય તત્વમય છે નહીં. એ બધા બહારના ભાવો છે, બહિર્તત્વ છે. અંતતત્વ તો શુદ્ધ પરમાત્મ તત્વ છે. એમને આ બધું વાંચ્યું, વિચાર્યું, અનુભવ કર્યો અને એને એમ થયું કે ભારતમાં અત્યારે મોક્ષ માર્ગ બહુ લોપ, મોક્ષ માર્ગનો લોપ થઈ ગયો છે. ક્રિયાકાંડમાં જીવ પ્રવર્તે છે, બંધ માર્ગમાં પ્રવર્તે છે, એકાંત બંધ માર્ગમાં પ્રવર્તે છે. વર્તમાનમાં તો એ દુઃખી છે બિચારા, આત્માના અજાણ, પણ જો આ સ્થિતિ એની ચાલુ રહેશે તો ભવિષ્યકાળમાં પણ દુઃખના દરિયામાં સંસારમાં ધકેલાઈ જશે. એને કરુણા આવી, કરુણા આવ્યા પછી એને આ સમયસાર શાસ્ત્રનું જાહેરમાં 19 વખત વ્યાખ્યાન કર્યું, 45 વર્ષમાં 19 વખત વ્યાખ્યાન કર્યું. એનો અનુવાદ કરનાર 200 વર્ષ પહેલા પંડિત થયા જયચંદ પંડિતે, એમને 11મી ગાથા જે જૈન દર્શનનો પ્રાણ છે, વ્યવહારને સગળો એ ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રય સમ્યક દર્શન થાય, વ્યવહારના આશરે ત્રણ કાળમાં સમ્યક દર્શન પ્રગટ ન થાય, એ વાત એના લક્ષમાં આવી એટલે 11મી ગાથાનો ભાવાર્થ એ લખે છે. આ એક એવો બનાવ બની ગયો કે અમે પણ એ વ્યવહારમાં ખૂંચી ગયા હતા, પંડિતોની પાસે જતા હતા, નિમિત્તની મુખ્યતાવાળા પંડિતો હતા, ને રાજકોટની વાત છે. એમાં એ પંડિત પોતે એકાએક રાત્રે ગુમ થઈ ગયા એટલે એના ગામ વ્યા ગયા, એટલે સવારે થયું હવે શું કરશું આપણે, એટલે અમે સોનગઢ ગયા ગુરુદેવ પાસે. એને તો બધી ખબર હતી કે આ બાળકો પાછા ભૂલા પડ્યા છે, એટલે રવિવારે જઈએ અમે અહીંથી, રવિવારે જઈએ એટલે પ્રસંગ તો બીજો હોય, ઉપદેશનો ચાલતો હોય, એમાંથી 11મી ગાથાનો ભાવાર્થ કાઢીને એમને વંચાવે, વાંચે પોતે સંભળાવે. એક વખત રવિવારે ગયા ત્યારે પણ એ ભાવાર્થ વાંચ્યો, અમે સાંભળો. બીજા રવિવારે ગયા એની વાત અમને સંભળાવી, અમે સમજીને શીખ્યા બે વખતમાં. જ્યારે ત્રીજી વખત ગયા ત્યારે એને એ વાત તમને સંભળાવી, એને ખબર હતી કે અમે વ્યવહારના પક્ષમાં નિમિત્તના પક્ષમાં આવી ગયા હતા કે નિમિત્તથી કાર્ય થાય. એક કાર્યમાં બે કારણ હોય, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, એમાં અમે ફસાણા હતા. વિકલ્પની જાળમાં સલવાઈ ગયા હતા. હવે છુટકારો પોતાની મેળે થતો નહોતો. જ્ઞાની જાણી ગયા કે આ ફસાઈ ગયા છે, અમને છોડાવવા માટે અપાર કરુણા વરસાવી. અને જ્યારે ત્રીજી વખત કહ્યું ત્યારે અમારી આંખ ઉઘડી ગઈ કે આ તો અમારા માટે કે છે. અમારી આંખ ઉઘડી ગઈ અને કહેવાનો મારો આશય છે કે એક તો અનાદિકાળનું પોતાનું અજ્ઞાન છે, સ્વયં પોતાની મેળે ભેદજ્ઞાન કરી અનુભવ કરી શકતો નથી, એવી વર્તમાનમાં એની યોગ્યતા નથી, એટલે એને દેશના લબ્ધિનો નિમિત્ત મળી જાય છે. અને દેશના લબ્ધિનું નિમિત્ત મળતા ક્રમે સાંભળતા એને વ્યવહારનો પક્ષ છૂટી જાય છે, નિશ્ચયનો પક્ષ આવે છે. પક્ષાતિક્રાંત કરીને ગુરુદેવની હાજરીમાં કેટલાક પાયમાં અને ગુરુદેવની ગેરહાજરીમાં પણ કેટલાક પાયમાં અને ભવિષ્યમાં પણ ઘણા પામશે, થોડાની ઘણા પામશે એવું સાહિત્ય બહાર આવી ગયું છે. 9000 ટેપ બહાર આવી ગઈ છે. હવે 11મી ગાથાના ભાવાર્થમાં શું છે એ વિચાર અત્યારે મને આવ્યો છે, પ્રસંગો પાસે આવ્યો છે, એટલે આ વાત તમારી પાસે રજૂ કરું છું. 11મી ગાથાનો ભાવાર્થ ઘેરેજીને વાંચી લેવું. અહીં વ્યવહારની ને ભૂતાર્થ અને સુધની ને ભૂતાર્થ કયો છે? જેનો વિષય વિદ્યમાન ન હોય. આ હા હા હા, જેનો વિષય હયાત જ ન હોય, એમ અસત્યાર્થ હોય, જૂઠો હોય, તેને અભૂતાર્થ કહે છે. વ્યવહાર નહીં ને ભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે સુધની નો વિષય અભેદ, એકાકાર, નિત્ય દ્રવ્ય છે, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દૃષ્ટિમાં ભેદ અવિદ્યમાન અસત્યાર્થ કહેવો જોઈએ. એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ જ નથી, એમ ન સમજવું, એમ જ્યાં માનવામાં આવે તો જેમ વેદાંત મતવાળા ભેદરૂપ અનિત્યને દેખી આ વસ્તુ માયારૂપ કહે છે અને સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે એવું ઠરે, અને તેથી સર્વથા એકાંત સુધરીના પક્ષરૂપ મિથ્યાત્વનો પ્રસંગ આવે. માટે અહીં એમ સમજવું કે જીનવાણી શ્યાદવાદરૂપ છે. પ્રયોજનવશ નહીને મુખ્ય ગૌણ કરીને કહે છે. હવે વિષય આવે છે, પંડિતજી લખે છે, 200 વર્ષ પહેલાનું છે. આ પ્રાણીઓને એટલે 10 પ્રકારના પ્રાણથી જે જીવે છે એને પ્રાણી કહેવામાં આવે છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ જો અહીંયા પરાશ્રિત વ્યવહારનો પક્ષ ન લેતા ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે. આ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે. વ્યવહાર તો નિશ્ચય પ્રગટ થાય પછી ઉત્પન્ન થાય, નાશ થવા માટે કામ ચલાવ ઉત્પન્ન થાય છે. કાયમ રહેતો નથી વ્યવહાર, સાધકની દશામાં વ્યવહાર કાયમ રહેતો નથી. એ તો નિર્વિકલ્પ ધ્યાનમાં તો હતો જ નહીં, હોય જ નહીં, પણ કોઈ કોઈ વખતે સવિકલ્પ દશા આવે છે ત્યારે એ વ્યવહાર ઉભો થાય છે અને કહે છે કે જાણેલો પ્રજ્ઞાન છે એમ કહેવાય. અહીંયા કહે છે કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળનો છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કરે છે. આ ભારતમાં અત્યારે પણ વ્યવહારનો ઉપદેશ ઠામ ઠામ ઠેક ઠેકાણે ચાલે છે. આહા, શું કેવું દુઃખ થાય છે. ગુરુદેવના અનુયાયીઓમાં પણ વ્યવહારના ઉપદેશ ઠામ ઠામ ચાલે છે. ગુરુદેવના શિષ્યવર્ગમાં પણ શુદ્ધિનો ઉપદેશ પણ ક્યાંક ક્યાંક વિરલ છે, સાવ નાશ નથી થયો. કે છે, પરસ્પર કરે છે. લ્યો, અજ્ઞાની વ્યવહારનો ઉપદેશ કરે ને પરસ્પર, હામાં હા મિલાય. બરાબર હે, બરાબર હે. આ વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ, શુદ્ધિનો ઉપદેશ હસ્તા લમજાણી બહુ કર્યો છે. જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એમ ભેદરૂપ વ્યવહારનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે. પણ ભેદના લક્ષ્ય અનુભવ થતો નથી. એના લક્ષ્ય રાગી પ્રાણીને રાગ ઉત્પન્ન થાય છે અને આત્મદર્શન થતા નથી. પણ એનું ફળ સંસાર છે. વ્યવહારના ઉપદેશનું ફળ સંસાર એટલે મિથ્યા. સંસાર એટલે મિથ્યા તો કહો કે સંસાર કહો, એક અર્થ છે વાત. સંસાર જ છે, શુદ્ધ નહી નો. હવે જુઓ, શુદ્ધિ નો પક્ષ તો કદી આવ્યો નથી. શુદ્ધ નહી નો અનુભવ તો થયો નથી કદી. એ વાત તો દૂર રહો. પણ શુદ્ધ નહી નો પક્ષ પણ કદી આવ્યો નથી, જેને અપૂર્વ પક્ષ કહેવામાં આવે છે. ને અપૂર્વ એ પક્ષ છે, એનો અભાવ થઈને અનુભવ થાય છે, એવો આ પક્ષ છે. કદી આવ્યો નથી આજ સુધીમાં. હા હા હા, ઉપદેશ જ ન મળે, પક્ષ ક્યાંથી આવે વ્યવહારનો ઉપદેશ. અને એનો ઉપદેશ પણ વિરલ. ક્યાંક ક્યાંક સુધરીનો ઉપદેશ છે કે આત્મા સ્વભાવથી અકર્તા હોવાથી આત્મા ત્રણ કાળમાં એક સમય માત્ર પણ પરિણામને કરતો નથી. આજ સુધી પરિણામને કર્યા નથી. બંધને બંધના કારણભૂત ક્રિયાને તો કરતો નથી, પણ મોક્ષને મોક્ષના કારણભૂત જે સત્ય ક્રિયા છે, સમ્યક દર્શનના ચારિત્રના પરિણામ, એનો પણ આત્મા કરતા થતો નથી. મારા ગુરુ સમ્યક દર્શનના કરતા નહોતા. મારા ઉપકારી શ્રી ગુરુ, એને સમ્યક દર્શન કર્યું નહોતું. સ્વયં સહજ સ્વભાવના લક્ષે એની યોગ્યતાથી થાય છે. એનો કરતા વંચાવશું હમણાં. એ અમિત ગતિ આચાર્યનો એક શ્લોક છે, કાઢી રાખજો બોલો. પણ એનું ફળ સુધરીને ઉપદેશ કરે, અને ઉપદેશ પણ વિરલ, કે આત્મા પુનઃપાપથી રહિત છે, કરતા નથી અકર્તા છે. અને ભગવાન આત્મા એનું જે જ્ઞાન પ્રગટ થાય છે એ પરને જાણતું જ નથી, જાણનારને જાણે છે. એ ઉપદેશ પણ વિરલ છે. આત્માનું જ્ઞાન પરને ભૂતકાળમાં જાણ્યું નથી, એનું નામ પ્રતિક્રમણ છે. વર્તમાનમાં જાણતું નથી, એનું નામ આલોચના છે. ભવિષ્ય કોઈ કાળે પણ આત્માનું જ્ઞાન પરને નહીં જાણે. આહા, કેવળ જ્ઞાન લોકાલોકને જાણતું નથી, પણ લોકાલોક જેમાં જણાય છે, જેમાં પ્રતિભાસ થાય છે, એવા પ્રતિભાસથી કેવળ જ્ઞાન અભેદ છે ને એ કેવળ જ્ઞાન આત્માથી અભેદ છે. એટલે કેવળ નિશુદ્ધાત્માનું અખંડ વર્તે જ્ઞાન. એવા ઉપદેશ વ્યા ગયા, સાવ નથી વ્યા ગયા. એટલું સારું છે. ભાગ્યશાળી જીવોના ભાગ હજી છે એટલા કે 9000 ટેપ રહી ગઈ, નકર તો વક્તાને ઉડાડી દે. અજ્ઞાની જીવ કે ઘરની વાત કરો છો, ઘરની નથી, આ ગુરુદેવનું વચન સાંભળ. ઉપદેશ વિરલ છે, ક્યાંક ક્યાંક છે એટલું રાખ્યું. ક્યાંક ક્યાંક સુધરીનો ઉપદેશ રહી ગયો છે. તેથી ઉપકારી શ્રી ગુરુએ સુધરીના ગ્રહણનું ફળ, સુધરીનો ઉપદેશ કદી આવ્યો નથી, એના બે પ્રકાર છે. એક આત્માનો અનુભવ થયો નથી કદી, અને એક શુદ્ધ આત્માનું ખરું સ્વરૂપ શું છે એને માનસિક જ્ઞાન દ્વારા, સવિકલ્પ સંવેદન જ્ઞાન દ્વારા પણ એને યથાર્થ નિર્ણય પણ કર્યો નથી અત્યાર સુધી. એના ગ્રહણનું ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે. શુદ્ધ નહીં ભૂતાર છે, સત્યાર છે. એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થઈ શકાય છે. એને જાણ્યા વિના, શુદ્ધાત્માને જાણ્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, પરિણામનો કર્તા માને છે અને પરિણામનો જ્ઞાતા માને છે. પરિણામનો કર્તા નથી પ્રભુ અને પરિણામનો જ્ઞાતા નથી. એ પરિણામનો કર્તા પરિણામ છે અને પરિણામનો જ્ઞાતા મન છે, બુદ્ધિનો વિષય છે. આત્માના જ્ઞાનનો વિષય નથી ભેદ, એ તો અભેદગ્રાહી છે. ત્યાં સુધી આત્મામાં જ્ઞાન સદન રૂપ નિશ્ચય સમ્યક થઈ શકતો નથી. આવો ભાવાર્થ 200 વર્ષ પહેલા લખી ગયા છે. હવે ઉલ્લાવ અમિત ગતિ આચાર્યનું. એક અમિત ગતિ આચાર્ય થઈ ગયા છે, આજથી 1000 વર્ષ પહેલા થઈ ગયા છે. એણે યોગસાર નામનું એક શાસ્ત્ર લખ્યું છે. એનું પાનું 153 છે, સંવર અધિકાર છે. એમાં 18 અને 19 બે નંબરના શ્લોક છે. એ શ્લોકનો શબ્દાર્થ વાંચું છું. જ્ઞાન દર્શન અને ચારિત્ર, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ જે છે તે ઇન્દ્રિય વિષયો દ્વારા હરી શકાતા નથી. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયું એને ઇન્દ્રિયના વિષયો તો ઢગલા બંધ આવે સામે, ચક્રવર્તી આદિને શાંતિનાથ ભગવાન આવ્યા હતા, પણ એને ઇન્દ્રિયના વિષયો હરી શકે નહીં, નાશ ન કરી શકે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામને. અને એક વાત કરી, હરી શકતા નથી એટલે નાશ કોઈ કરવા તાકાત કોઈ નથી. હવે બીજી વાત કરે છે, નિરંતર સેવા કરવામાં આવેલા ગુરુઓ આદિ દ્વારા પોતાના ગુરુની સેવા કરે શિષ્ય, એ ગુરુ દ્વારા ઉત્પન્ન કરાતા નથી. એ સમ્યક દર્શન ચારિત્રના પરિણામ ગુરુ આપી શકતા નથી. નિશ્ચય ગુરુ આપે, વ્યવહાર ગુરુ આપી શકે નહીં. ઉપકારી ગુરુ હો, સોનગઢના સંત કુંદકુંદાચાર્ય ભગવાન બીજા કોઈને સમ્યક દર્શન ચારિત્રના પરિણામ આપી શકતા નથી. ઇન્દ્રિયના વિષયો હરી શકતા નથી, શ્રી ગુરુઓ એને આપી શકતા નથી. બે બોલ કયા? પરિણામી જીવને જો હવે કેમ ઉત્પન્ન થાય છે એની વાત કરે, પરિણામી જીવને પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. એનો કોઈ નાશ કરનાર નથી, નિમિત્તથી ઉત્પન્ન થતું નથી. શ્રી ગુરુઓથી બે વાત કરી ત્યારે ઉત્પન્ન તો થાય છે સમ્યક દર્શન ચારિત્રના પરિણામ કા થાય છે, પર્યાય અપેક્ષાએ એ સ્વયં ઉત્પન્ન થાય છે. સ્વયં ઉત્પન્ન થાય છે એટલે હવે આગળ કહેશે કે પોતાના આત્માથી ઉત્પન્ન થતા નથી એમ કહેશે. સ્વયં ઉત્પન્ન થાય છે, પર્યાયનો કરતા પર્યાય છે, દ્રવ્યથી પર્યાય ઉત્પન્ન થતી નથી. ઉત્પન્ન થાય છે અને વિનાશ પામે છે, અને તેથી જીવ સ્વયં એનો દાતા કરતા હતા નથી. ઉત્પન્ન પણ સ્વયં થાય અને વ્યય પણ સ્વયં થાય, એના આત્મા ભગવાન આત્મા પોતાનો આત્મા એનો દાતા નથી, એટલે કરતા નથી, અકર્તા છે. આ અકર્તાનું સ્વરૂપ 320 ગાથામાં આવી ગયું છે, પૂરેપૂરું ધ્યેયની ગાથામાં. વિનાશ પામે અને તેથી જીવ સ્વયં એમનો દાતા નથી. પોતાનો નાયક ભાવ એ સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રના પરિણામ જે સ્વયં ઉત્પન્ન થાય એનો એ કરતા થઈ શકતો નથી. અને ન પરને કારણે એમના કદીએ ઉત્પાદિત થાય છે. આ રીતે પર્યાય સ્વયંકૃત છે, કર્મ કરતે નથી, જીવ કરતે નથી. સ્વયં ઉત્પન્ન થાય છે, અને સ્વયં વિનાશને પામે છે. વિનાશ પામતા ધીમે ધીમે મોક્ષની પર્યાય પણ પ્રગટ થાય છે. હવે ઉલ્લાવ ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. આ બધી વાત હું આચાર્યોને સાધકના આધાર આપીને વાત કરું છું, જેથી એને શ્રદ્ધા દ્રઢ થાય. હોય તો દ્રઢ થાય, શ્રદ્ધા ન હોય તો પ્રગટ થાય નવી. હવે એ અમિત ગતિ આચાર્ય જે સમયસારમાં દસ ગાથા છે, 373-382 એ દસ ગાથામાં વિવેચન છે. એ દસ ગાથાની રહસ્ય એક ગાથામાં લખે છે. એક જ ગાથામાં શું લખે છે? ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે બે જ્ઞાન ભિન્ન છે. આત્મજ્ઞાન ભિન્ન છે ને ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. બે જ્ઞાન ભિન્ન છે તેથી તેના વિષય પણ ભિન્ન ભિન્ન છે. ભિન્ન ભિન્ન જ્ઞાનોથી ઉપલબ્ધ હોવાને કારણે શરીર અને આત્માનો, શરીર અને આત્માનો, રાગ અને આત્માનો સદા ત્રણેકાળ પરસ્પર ભેદ નામ જુદાય છે. જ્ઞાન ભિન્ન રાગ ભિન્ન. રાગ એ શરીરનો ભાગ છે, નો કર્મનો ભાગ નથી પણ કર્મનો ભાગ છે. પણ એ પુદ્ગલનો જે ભાગ છે, સ્પેરપાર્ટ છે. રાગ છે ને એ જીવનો સ્પેરપાર્ટ નથી, એ દ્રવ્ય કર્મનો ભાગ છે. ટાઢીઓની અવસ્થા છે એ નો કર્મનો સ્પેરપાર્ટ ભાગ છે. કે છે શરીર અને આત્માનો સદા ત્રણેકાળ પરસ્પર ભેદ નામ જુદાય છે. હવે કે છે એ બે પદાર્થ જુદા છે તો એ બે પદાર્થને જાણનાર આપે બે પ્રકારના જ્ઞાન કયા? એ બે પ્રકારના જ્ઞાન કયા છે? કયું જ્ઞાન રાગને જાણે છે ને કયું જ્ઞાન આત્માને જાણે છે એ પ્રશ્ન થાય તો ઉત્તર આપે છે. શરીર આદિ ભાવકર્મ નોકર્મ દ્રવ્યકર્મ બધું શરીરમાં જાય છે. શરીર ઇન્દ્રિયોથી ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. શરીર આત્મજ્ઞાનથી જણાતું નથી. આ શરીર છે ને એ આત્મજ્ઞાનનો વિષય નથી. તો પછી સ્વપ્ર પ્રકાશકનો શું થશે કે એના ઘરમાં રહી જશે ને તને અનુભવ થઈ જશે? એના ઘરમાં રહેવા દે ને, એને તો તારું કામ કરી લે ને. આ આત્માનું જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન એ શરીરને જાણતું નથી. એનો વિષય નથી, પર એનો વિષય એકલો જ્ઞાયક જ છે. ઇન્દ્રિયોથી ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે. પર પદાર્થ ઇન્દ્રિય જ્ઞાનથી જણાય છે અને આત્મા ખરેખર સ્વસંવેદન જ્ઞાનથી જાણવામાં આવે છે. ખરેખર આત્માને જાણવો તો અંતર્મુખ થઈને એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે. એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવા પહેલા એ જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનમાં પણ પરોક્ષપણે આત્મા આવી જાય છે અને પછી પ્રત્યક્ષ થઈ જાય છે. એ આપણો વિષય ચાલે છે કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો એ પરોક્ષ છે અને સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ આત્મા એને એ જણાયો એ પ્રત્યક્ષ થાય છે. એ લેશું આપણે ધીમે ધીમે. ટાઈમ છે આપણી પાસે હજી ઘણો, 5 દિવસ બાકી છે. આ તો પર્યુષણ પર્વમાં તો સારા દિવસો હોય, લગ્નના દિવસો હોય, મોટા ઘરે હોય ને લગ્ન, ત્યારે અહીંયા તો બધા 10 દિવસનો 10 દિવસ મિષ્ટાન, રોટલી બોટલી ન હોય. અગાઉના કાળની વાત છે, હવે તો આ તો ક્યાં છે. આત્મા ખરેખર સ્વસંવેદન પોતાના જ્ઞાન વડે પોતે જાણી શકે. બીજાના જ્ઞાન વડે આત્મા ન જણાય અને ઇન્દ્રિય જ્ઞાન વડે પણ આત્મા ન જણાય. અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાય અને શરીર ન જણાય. અને દેવગુરુ શાસ્ત્ર જણાય કે નહીં? નહીં. સાક્ષાત તીર્થંકર ભગવાન એ અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે કે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે? આંખનો ઉઘાડ સાક્ષાત આપણા ઉપકારી ગુરુદેવને આંખનો ઉઘાડ જાણે છે. આહા, આત્માનું જ્ઞાન આત્માને જાણવાનું છોડી અને કદી પરને જાણવા ગયું નથી. આ હું પરને જાણું છું એવું જે શલ્ય છે એ તો એને નુકસાન છે. વસ્તુ ફરશે નહીં, જ્ઞાન નહીં ફરે. આવે છે યોગસાર અમિત ગતિ આચાર્ય ચુલિકા અધિકાર ગાથા 48 છે. આ 48 ગાથામાં છે આ વાત ભિન્ન ભિન્ન જ્ઞાનો વળે. હવે ગુજરાતી આત્મધર્મ એક નીકળ્યું છે આપણે ત્યાંથી માર્ચ મહિનાનું 1981, એમાં ગુરુદેવ શું ફરમાવે છે આત્મધર્મમાં, કે આત્મા ખરેખર પરને જાણતો નથી. આહ, ખરેખર પરને સ્ટીકરમાં છે, ખરેખર પરને જાણતો સ્ટીકરમાં છે ને ખરેખર શબ્દ. તો શાંતિભાઈને ઓલાએ કહ્યું, આખું બનાવતા હતા સોનાના અક્ષરે બનાવ્યું છે, અહીંયા ઘણો ખર્ચો કર્યો શાંતિભાઈ મુંબઈમાં. પછી ઓલાએ કહ્યું કે ખરેખર શબ્દ કાઢી નાખો, આમાં જીગા નથી, ખરેખર શબ્દ નહીં નીકળે, તમારે કરવું હોય તો કરો, નહીં કરો. એમાં તો મર્મ છે, તો ખરેખર ને કાઢી નાખો તો પ્રતિભાસ વ્યો જશે, અને પ્રતિભાસ સ્વપ્નનો વ્યો જાય તો ભેદ ના નીકળા હાથમાં નહીં આવે. સ્વપ્નના પ્રતિભાસમાં ભેદ ના નીકળા છે, સ્વપર પ્રકાશકમાં નથી. ખરેખર આત્મા ખરેખર ગુરુદેવ ના વચન છે હો ભાઈ. હા, એને તો શ્રદ્ધામાં લે. હા હા, તો આમ આમ કર્મા હું પરને જાણું છું, જાણું છું રેવા રેવા દે. હા હા, બહુ કરી તે અનંત કાળ ગયો, હવે આવા ગુરુ મળ્યા અને જાજા ભવજ ન હોવા જોઈએ, હોય જ નહીં. જો ગુરુની વાણી આત્મામાં ગ્રહણ કરે તો આત્મા ખરેખર પર નહીં જાણતો નથી. આ કેના શબ્દો છે? ગુરુદેવના. તો પછી જો જાણતો જ નથી આગળ, તો પછી પરને જાણવા ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી? જો શરીરને જાણતો હોય જ્ઞાન તો ઉપયોગ મૂકીને શરીરને જાણીએ. અપૂરો વાત છે. પર્યુષણ પર્વમાં ગુરુવાણી આવી છે જો. આત્મા ખરેખર પરને જાણતો નથી તો પછી પરને જાણવા, પરમાં બધું આવી ગયું, ઉપયોગ મૂકવો એ વાત જ ક્યાં રહી? હવે આગળ પરને જાણતા નો જાણવાનો પક્ષ તો અહીં અંદરમાં નહીં જઈ શકે, પણ આગળ પોતે પોતાને જાણે છે એમ કેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. આહા, આત્મા આત્માને જાણે છે, આત્માના જ્ઞાન વડે આત્મા જણાય છે, એ પણ ભેદરૂપ વ્યવહાર છે. એમાં પણ વિકલ્પની જાળ ઉભી થશે, એમાં નિર્વિકલ્પ ધ્યાન તને નહીં આવે ભાઈ. ભવનો અંત નહીં થાય, ભવનો અંત નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે આવે છે. એમ કેવું તે પણ ભેદ હોવાથી વ્યવહાર છે. ખરેખર ત્રીજો શબ્દ આવે છે, ત્રીજી વાત, ખરેખર જ્ઞાયક તે જ્ઞાયક જ છે, તે નિશ્ચય છે. જૈન દર્શન ઝીણું બહુ. આત્મા પરને જાણતો જ નથી તો પછી ઉપયોગ મૂકવાની વાત ક્યાં રહી? એ ઉપયોગ મૂકવાનો બંધ થઈ જશે. અને ખરેખર આત્મા આત્માને જાણે છે એવા ભેદમાં પણ નિરોકાય, અભેદમાંથી ને જ્ઞાયક તો જ્ઞાયક છે એમ આવી જશે, ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય. હવે આપણો મૂળ વિષય લેવો છે કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાકાર અવસ્થા એવી ચીજ છે કે એને સમજવા માટે થોડીક ધીરજ અને થોડોક પ્રયત્ન કરશે તો જ્ઞાકાર અવસ્થા કેને કહેવાય? આત્માને જાણવાની તો વાત પછી, પણ જ્ઞાકાર અવસ્થા કોને કહેવાય? તેવી રીતે જ્ઞાકાર થવાથી તે ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તો પણ જ્ઞેયકૃત શુદ્ધ થતીને નથી. શું કહે છે કે જ્ઞાકાર અવસ્થા પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે જ્ઞાકાર અવસ્થા તો થાય છે. હવે જ્ઞાકાર અવસ્થા એટલે શું? કે જ્ઞાકાર અવસ્થાનો ખુલાસો એક તો જાણે સમીસારની બીજી ગાથામાં છે, બીજો ખુલાસો પ્રવર્તનસારની 124 ગાથામાં છે, ત્રીજો ખુલાસો પુરુષાર્થ ઉપાયની પહેલી ગાથામાં છે, અને ત્રીજું ક્યાં છે એમાં? જોજી, ચોથું પંચાધ્યાયની ગાથામાં 545માં છે. હવે એ શું છે જ્ઞાકાર અવસ્થા? અવસ્થા એક જ છે, જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે. તે અશુદ્ધ પ્રગટ થતી નથી, શુદ્ધ પ્રગટ થતી નથી, પણ સ્વચ્છ પર્યાય પ્રગટ થાય છે. સમય એક છે, એક સમયમાં શું શું થાય છે અને શું શું થવું જોઈએ એ બધું જ્ઞાન સંઘની પચીન્દ્રિય મનુષ્યને આવી જાય છે અનુભવ પહેલા. એક સમયની જ્ઞાનની પર્યાય જે પ્રગટ થાય છે, જેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે, ઉપયોગ લક્ષણમ, ઉપયોગ પ્રગટ થાય છે એ લક્ષણ છે. હવે એની અંદર બે ના પ્રતિભાસ થાય છે, એક તો જ્ઞાયક ચિદાનંદ ભગવાન આત્મા સ્વપદાર્થ એમાં પ્રતિભાસ થાય છે, ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે, એ બધું એમાં આવે. અને બીજું પોતાના આત્મા સિવાય અનંત આત્માઓ, અનંતાનંદ પૂતગલ પરમાણુઓ, ધર્મ ધર્મ આકાશ ને કાળ, એના ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એક સમયમાં પ્રતિભાસ થાય છે. એ સમયે આત્માને જાણે છે ને આને નથી જાણતા એવું નથી. આ તો હજી જ્ઞાકાર અવસ્થા કોને કહેવાય એની વાત ચાલે છે. એના પછી આગળ વધવામાં હમણાં શોધશું આપણે આગળ કે જ્ઞાકાર અવસ્થા જે થઈ બેનો પ્રતિભાસ થાય છે તો કોને જાણતા આત્મજ્ઞાન થાય અને કોને જાણતા અજ્ઞાન ઊભું થાય એની પોતાની વાત છે. બે જણાય છે, બેનો પ્રતિભાસ થાય છે, બે જણાતું પણ નથી, પણ બીજું ઓલો પ્રતિભાસ ન સમજે તો એને એમ કેવું કરે કે બે પદાર્થ સ્વ ને પર ભેદા એમાં જણાય છે, બાકી જણાતા નથી. જ્ઞાનમાં પર પદાર્થનો પ્રતિભાસ થાય છે પણ જ્ઞાનમાં પર પદાર્થો જણાતા નથી, અને જ્ઞાનમાં જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે પણ જણાય પણ છે. કેમ? કેમ કે પર પદાર્થોનો પ્રતિભાસ થાય પણ પર નથી જણાતા. કેમ? કે આત્માથી ભિન્ન છે માટે નથી જણાતા. પ્રતિભાસના કાળે જણાતા નથી, જેનો પ્રતિભાસ થાય એ જ્ઞાનમાં ન જણાય. રાગનો પ્રતિભાસ થાય પણ આત્મજ્ઞાન રાગને જાણતું નથી. પ્રતિભાસ રહી જાય છે અને જાણવું એમાં આવતું નથી પરનું. દેવગુરુ શાસ્ત્રનો પ્રતિભાસ થાય પરનો, પણ એ સમયે આત્માનું જ્ઞાન એનો પ્રતિભાસ થાય છે એ 100% સત્ય વાત છે. પણ પ્રતિભાસ થાય છે એટલે એને એ જણાઈ જાય છે અને એને જાણે છે એમ છે નહીં. કેમ કે એ સર્વથા ભિન્ન છે પરપદાર્થ આત્માથી. જ્ઞાયકથી તો ભિન્ન છે પણ જ્ઞાયકના જ્ઞાનથી પણ એ જ્ઞાન જ્ઞાયકનું થાય છે. એ જ્ઞાન રાગનું કે પરપદાર્થનું જ્ઞાન થતું નથી, હોય જ નહીં કોઈ કાળે. પૂતગલનું જ્ઞાન જ ન થાય. પૂતગલ કૃત નથી, પરકૃત નથી જ્ઞાન. પ્રગટ થતું જ્ઞાન એનો પ્રતિભાસ જરૂર થાય છે પણ પ્રતિભાસના કાળે પણ એ જણાતો નથી. અને જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે પણ જ્ઞાયક જણાય પણ છે. જણાય કેમ છે કે કથનચિત જ્ઞાન અને આત્મા કથનચિત અભેદ છે, તાદાત્મ સંબંધ છે ત્યાં સુધી કહ્યું. શિષ્ય કહ્યો કે તાદાત્મ હોય તો જ્ઞાન આત્માને સેવે જ છે, પછી સેવવાનો ઉપદેશ શા માટે આપો છો? કે તારી એટલી વાત સાચી છે, તાદાત્મ છે એ વાત સારી સાચી છે, પણ એક સમય પણ એ જ્ઞાનને સેવતો નથી. કેમ કે જ્ઞાનને સેવવા માટે બે કારણો આપે છે, એક તો સ્વયંભૂત અને બુદ્ધિત બુદ્ધત્વ. સ્વયં તો તારા જ્ઞાનમાં આત્માને જાણતો નથી, અને બીજું કદાચ ગુરુ મળે તો એ નિમિત્તે પોતાનું જ્ઞાનમાં આત્મા જણાય, એવો પણ એક વ્યવહાર ઉભો થાય છે. બેમાંથી કોઈ તારી પાસે નથી એટલે ખરેખર એક સમય માત્ર પણ દાદાત્મ હોવા છતાં જ્ઞાન આત્માને સેવતું નથી, જ્ઞાનમાં આત્મા જણાવવા છતાં એ જ્ઞાનમાં આત્માને જાણતો જ નથી, જણાય છે છતાં જાણતો નથી, અને જે નથી જણાતો બિલકુલ ભિન્ન છે. આ તો બદામનો મેસુબ છે વજુભાઈ. હે, જે ભિન્ન છે એ તો તને જણાતો જ નથી, અને અભિન્ન જ્ઞાયક ભાવ છે. અનુભવ પહેલાની વાત કરું છું, પછી જ્ઞાકાર અવસ્થામાં શું થાય છે એ વાત આવશે. પેલા જ્ઞાકાર અવસ્થાનું શું સ્વરૂપ છે એ વાત ચાલે છે, કે જ્ઞાયકનો પ્રતિભાસ તો થાય છે, પણ બાળગોપાળ સૌને એનો અનુભવ પણ છે. એટલે એ અભેદ છે, કથનચિત ઉપયોગ અને જ્ઞાયક આત્મા કથનચિત અભેદ છે, કથનચિત તાદાત્મ છે. એટલે જણાય તો છે પ્રતિભાસ અને પ્લસ જણાય, અને પરપદાર્થ પ્રતિભાસ પણ માઇનસ જણાય નહીં, એમાં માઇનસ છે અને આમાં પ્લસ છે. આ ઇંગ્લિશ શબ્દો આવ્યા નાયક, તો જાણત નહીં ઇંગ્લિશ ને તો ઠીક. શું કહ્યું? પરપદાર્થ પ્રતિભાસ થાય પણ જ્ઞાનમાં જણાય કેમ ન જણાય? જ્ઞાનમાં કે જ્ઞાનનો વિષય જ નથી, જ્ઞાનનો વિષય જ નથી, પછી પ્રશ્ન જ ક્યાં છે? એનો વિષય હોય તો એને જાણે, પણ એનો વિષય તો એકલો આત્મા છે જ્ઞાનનો વિષય. તો જ્ઞાયકનો પ્રતિભાસ પણ થાય છે, અને એ અભેદ હોવાથી બધા જીવોને બાળગોપાળ સૌને એ જણાય છે, જણાય છે, સમય સમય જણાય છે, સમય સમય જણાય છે, અને આ ના પાડે છે કે મને જણાતો નથી, મને આ જણાય છે, 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 આ જણાય છે. જણાઈ રહ્યો છે બાળગોપાળ સૌને, પણ એને એના ઉપર લક્ષ કરતો નથી, એટલે જણાવા છતાં પણ એને જાણતો નથી, માટે એનું અજ્ઞાન થઈ ગયું છે. હવે એના માટે ગુરુદેવે એક વ્યાખ્યાન આપ્યું છે, એ કાઢો હોલ લાલ અક્ષરનું, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ. એ ગુરુદેવ તો બધું આપી ગયા છે, પણ ગુરુદેવ ટેપમાં બોલે છે કોઈ કોઈ વાર કે વેપારીઓ કરે છે, વેપારમાં ખૂંચી ગયા છે, એને કંઈ ટાઈમ નથી, બે ચાર કલાક વાંચવું શું છે આ તત્વ, એને ટાઈમ મળતો નથી. આત્મધર્મ છે હો, આ સોનગઢથી છપાયેલો 392 નંબરનું છે, જ્ઞાન કળામાં અખંડનો પ્રતિભાસ. વર્તમાન વર્તો જે જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એમાં અખંડનો પ્રતિભાસ થાય છે. પરનો પ્રતિભાસનું લેખું જ નહીં, પણ અખંડનો પ્રતિભાસ થાય છે, એટલે અખંડ જણાય છે એમ કહેવાનો આશય. જાણે નહીં ભલે, પણ જણાયા વગર એ નહીં, એને ન જાણે તોય જણાય. એ જ્ઞાનમાં આત્મા ને જાણે નહીં, પ્રયત્ન ન કરે જાણવાનો તો પણ જણાય એમ.
જણાય ન રહ્યો હોય તો ક્યારે જાણવાનું પણ ન આવે?
જો જણાતો ન હોય તો ક્યારે કોઈને જાણવામાં પણ જણાય છે માટે જણાય છે માટે જાણે છે, જણાય છે માટે જાણે છે, અને જણાય છે માટે જાણે છે, એટલે અનુભવ થઈ જાય છે. જ્ઞાન કળામાં અખંડ નો પ્રતિભાસ, જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય. વર્તમાન પર્યાય હો, દરેકને વર્તમાન પર્યાય તો જ્ઞાન હોય. જ્ઞાન વિનાનો જીવ ન હોય, રાગ વિનાનો જીવ મળે. અનંતાજીવો મળશે હો રાગ વિનાના. હે અનંતાજીવો રાગ વગર ને? હા, સિદ્ધને જો ને, અનંતા સીધો છે. જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. સ્વ પર બેને જાણવાનું સામર્થ્ય એમાં અમલ લખ્યું નથી. છે નહી, ક્યાંથી લખે, બોલે ક્યાંથી જ્ઞાની? તને સ્વપર પ્રકાશક નો પક્ષ થઈ ગયો છે. એટલે જાણે જ્ઞાની પણ સ્વપર પ્રકાશકમાં આવશે એમ છે નહી. પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આગળ આ બાળગોપાલ સૌને સદાકાળ નાના મોટા એકેન્દ્રિયથી માંડીને નિયોગથી માંડીને બધા સંઘની પચિન્દ્રીના જીવો બાળગોપાલ સૌને, બધાને, કોઈ બાકી નહીં કે નહીં કોઈ બાકી નહીં, સૌને. પછી કોઈ કોઈ વખતે કે નહીં સદાકાળ, કે રાત્રે ઊંઘમાં, રાત્રે ઊંઘમાં પણ આત્માનો અનુભવ થાય છે, જણાય છે, કોઈ એને જાણતો નથી તો એની ભૂલ છે. સદાકાળ અખંડ પ્રતિભાસમય એટલે જ્ઞાન અને દર્શન બે ગુણ છે આત્મામાં, એને પ્રતિભાસમય કહેવાય. જ્ઞાન પણ પ્રતિભાસમય, દર્શન પણ પ્રતિભાસમય. અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે. બધાને સ્વ જણાય છે, જ્ઞાયક જણાય છે. કોઈને જ્ઞાનમાં રાગ જણાતો નથી. અત્યાર સુધી આત્માએ રાગને જાણ્યો નથી. અત્યાર સુધી દેવગુરુ શાસ્ત્રને આત્માના જ્ઞાને પ્રભુ જાણ્યો નથી. એને જાણનારું ઇન્દ્રિય જ્ઞાન હતું, એને તું જ્ઞાન માની બેઠો છો, એનું નામ સંસાર છે. પરને જાણવાના લોભમાં સગળો આ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે. જણાશે એમ લખ્યું નથી. વર્તમાન, પ્રેઝન્ટ ટેન્સ એને કે ઇંગ્લિશમાં કે ને, તો ઠીક, આને પૂછી લઉં. ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ પરમા પડી હોવાથી રાગને કરું છું ને રાગને હું જાણું છું એવા અશુદ્ધ આત્માને સમય સમય જાણે છે. અને અશુદ્ધ આત્માની પ્રાપ્તિ સમય સમય મિથ્યા આત્માની થાય છે. અશુદ્ધ જાણે આત્માને તે અશુદ્ધ આત્મા મેળવે. તેની દ્રષ્ટિ પરમા પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, પરને જાણીને એમાં એકત્વ રૂપે પરમે છે. ઇન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે પરને જાણીને પરમા એકત્વ કરે, ને અતિન્દ્રિય જ્ઞાનનો ધર્મ છે જ્ઞાયકમાં એકત્વ થઈને એકત્વ રૂપે પરિણમતો અને એકત્વ રૂપે જાણતો, તેને સ્વસમય કહેવામાં આવે છે. એકત્વ કરતો થકો, જાણનાર જ જણાય છે. ઇન્ટુ કોમામાં છે આ, આમાં લખ્યું છે એ જાણનારો, મોટા અક્ષરથી, અવડાવાળા અક્ષરથી છે, સ્ટેનલેસ સ્ટીલના પતરામાં, આમાં લખ્યું જાણનારો જણાય. જાણનાર જ, જ સમય એકાંત કર્યું, કથનથી જાણનાર જણાય ને કથનથી પર જણાય તો અનેકાંત થાય. અરે ભાઈ, અરે તને શું થઈ ગયું, તારી બુદ્ધિ ક્યાં ગઈ હજી? જાણનારો જ જણાય છે. તેમ નહીં માનતા, માનતો નથી, તેમ નહીં માનતા. રાગાદી પર જણાય છે, તો રાગાદી તો રાગને જાણે જ્ઞાન, એમાં શું? રાગાદી પર જણાય છે એમ લખ્યો એને. રાગને જાણે છે એવો શબ્દ ન વાપરો. જણાય છે જ્ઞાયક અને માને છે કે રાગ જણાય છે. રાગનો પ્રતિભાસ થાય છે પણ રાગ જણાતો નથી, એમ આવવું જોઈએ. રાગાદી પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. પ્રતિભાસ થાય છે, જણાય છે જાણનાર, પણ એને માનતો નથી, મને રાગ જણાય છે અને રાગમાં એકત્વ કરી અને સંસારમાં દુઃખી થઈને ચાર ગતિમાં 84 લાખ યોનિમાં રખડે છે, રખડપટ્ટી મટી જાય એવા ઉપદેશ શ્રી ગુરુ આપણને આપી ગયા છે. શુદ્ધનીનો જ ઉપદેશ આપ્યો છે એને, વ્યવહારનો ઉપદેશ જ નહોતા આપતા. મેં તો સાંભળ્યું નથી, હું જયારે જાઉં તો મેં તો એક જ સાંભળ્યું છે કે શુદ્ધ આત્માનું સ્વરૂપ શું, અનુભવ કેમ થાય, બે વાત મેં તો સાંભળી છે, બીજી કઈ મેં સાંભળી નથી. વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો, અને જ્ઞાની તો આ જાણનાર જણાય છે તે જ હું છું, જાણનાર જણાઈ રહ્યો છે મને તે જ હું છું એમ જાણનાર જ્ઞાયકને એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં જ્ઞાન કળામાં અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે. બધાને પ્રતિભાસ થાય છે પણ માનતો નથી એટલે સમ્યક શબ્દ આગળ આવતો નથી, પણ જો જ્ઞાયકને જાણે તો સમ્યક પ્રતિભાસ થાય છે, સમ્યક જ્ઞાન દર્શન થઈ જાય પ્રગટ. એટલે જ્ઞાકાર અવસ્થામાં બેનો પ્રતિભાસ થાય છે. હવે અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે એવી જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ જણાયો, જાણનાર છું એમ જણાય છે, પ્રતિભાસ બેના થાય છે, પરનો પ્રતિભાસ થાય છે અને સ્વનો પ્રતિભાસ થાય છે. હવે એના માટે 5558 ગાથા કરી છે, એમાં એમ કહ્યું 558 નું લાવો ને પાનું, આપણે કઈ ઉતાવળ નથી હો. હા 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 ભાઈ, આત્માનો અનુભવ થઈ જાય એ જ કરવા જેવું છે, પછી બીજું શું કામ છે તમારે. જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે, એટલે સ્વ અને પર પદાર્થો એમાં પ્રતિભાસ થાય છે. તેથી જ્ઞાન સામાન્યની અપેક્ષા એ જ્ઞાન એક જ છે, જ્ઞાનની પર્યાય એક જ છે સામાન્યની અપેક્ષાએ. વિશેષથી જુઓ તો બે પ્રકાર હમણાં ભેદ પડે છે, કેમ કે અર્થ વિકલ્પ પણ બધા જ્ઞાનોમાં છે, પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ કોઈ સ્વને વિષય કરે છે, કોઈ જીવ પરને વિષય કરે છે, અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. એક જ્ઞાનની પર્યાય સામાન્ય હોવા છતાં વિષયના ભેદે એમાં બે પ્રકાર સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન થઈ જાય છે. એનો કર્તા પોતે છે, કર્મના ઉદયથી થતું નથી આ કઈ, બે ભેદ થઈ જાય છે સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન. તે બંને જ્ઞાનોમાં સમ્યક જ્ઞાનનું કારણ વસ્તુનું યથાર્થ જ્ઞાન છે. જેવો આત્મા યથાર્થ શુદ્ધાત્મા છે એનું જેવું સ્વરૂપ છે એવું જો લક્ષમાં લઈને જાણે તો તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, તથા મિથ્યા જ્ઞાનનું કારણ વસ્તુનું અયથાર્થ જ્ઞાન છે. વસ્તુ તો શુદ્ધ છે અને માને અશુદ્ધ, વસ્તુ અકર્તા છે માને કરતા, વસ્તુનું જ્ઞાન સ્વને જાણે છે છતાં માને કે હું પરને જાણું છું, એ બધું અયથાર્થ મિથ્યા જ્ઞાન થઈ જાય છે. હવે જ્ઞાકાર અવસ્થા થઈ છે ત્યારે એને એમાં જ્ઞાયક પણ જણાય છે, હું જાણનાર છું, જ્ઞાયક છું, પરને હું જાણતો નથી, જાણનારો જણાય છે. એવા ભેદ જ્ઞાનના વિચાર કરતા એનો ઉપયોગ અભિમુખ થાય છે. અભિમુખ થઈને તે સમયે અભેદ થતો નથી, થોડા સમય વચમાં જાય છે કર્ણબ્ધિના પરિણામમાં. એ ઉપયોગ આત્માને સન્મુખ થાય છે, થતો થતો ડરતો 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 નમતો નમતો ઢળી જાય છે, નમી જાય છે અંદરમાં. તો પેલા એને પરોક્ષ અનુભૂતિ થાય છે, એને સવિકલ્પ સસંવેદન જ્ઞાન કહેવામાં આવે છે. એનો વિષય આખો પ્રવર્તનસાર શાસ્ત્ર છે, એની 80 નંબરની ગાથા છે, અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણી અને એવો જ મારો આત્મા છે એમ જાણે છે, એનો મોક્ષ થઈ જાય છે, દર્શનમાં મિથ્યાત્વ ક્ષય થાય છે. એની વાતમાં જયસન આચાર્ય ભગવાને બે પ્રકાર પાડીને સમજાવ્યું છે કે દ્રષ્ટિનો વિષય આવ્યો જેના હાથમાં એને મોહના નાશનો ઉપાય તો આવ્યો, પણ મોહનો નાશ હજી થતો નથી. એ મોહનો નાશ કેમ થાય? કે ઉપયોગ જેનો છે એની સન્મુખ થાય અને એને જાણવા તરફ નમી જાય, વળી જાય. પરથી ખસ ને સ્વમાં વસ. પરથી ખસ એટલે શું? પરને હું જાણતો જ નથી, એનું નામ પરથી ખસ. વ્યવહારે તો પરને જાણું છે ને, વ્યવહારે પરને જાણું છે. હા, વ્યવહારને આગળ કરી કરી ગુરુદેવે ત્યાં સુધી કહ્યું વ્યાખ્યાનમાં ત્રણ ચાર દી પહેલા કે જે વ્યવહારની પ્રશંસા કરે છે એ નિશ્ચયની નિંદા કરે છે, અને તે મનુષ્ય પશુ સમાન છે. આ ગુરુના વચન છે, મારા વચન નથી, ટેપમાં છે. વ્યવહારની પ્રશંસા કરે છે, તમે આ બહુ સારું કામ કર્યું, તમે આ બહુ સામ કર્યું, તમે અઠાઈ કરી, માસ કામ કર્યું, ઉપવાસ કર્યા, વગેરે વગેરે, કોઈ મંદિર બંધાવે, કોઈ યાત્રા કાઢે, આહા, 5-25 લાખ ખર્ચે, તમે બહુ સામ કામ સારું કામ કર્યું. શું સારું કામ કર્યું? કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ પોષી તમે, એને ખ્યાલ નથી, જ્ઞાન બિડાઈ ગયું છે, એનું જ્ઞાન ભીડાઈ ગયું છે, અને ખબર પડતી નથી અજ્ઞાનીને કે ક્યાં હું ભૂલ કરું છું, કઈ ખબર પડતી નથી. કે છે એટલે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, એ જયારે જ્ઞાન અંદરમાં વળે છે ત્યારે એને સવિકલ્પ સસંવેદન થઈ જાય છે, અને સવિકલ્પ સસંવેદનમાં આવતા સૂક્ષ્મ પરિણામ થાય છે, ઘણા સૂક્ષ્મ પરિણામ, કેવડી ગમ્ય છે, અને એ તરત જ અભિમુખ થઈ અભેદ થઈ જાય છે. ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં ભગવાન આત્માનો દર્શન થાય છે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો, આગળ તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, જે જણાયો તે જ જણાયો, જે જણાયો તે અનુભવમાં આવ્યો, જણાયો ત્યાં સુધી અનુભવમાં નહોતો, જણાયો તે અનુભવમાં આવી ગયો. પેલા જણાય છે અને પછી અનુભવ થાય છે, એમાં કઈ સેકન્ડો જાતી નથી, એક સેકન્ડના અસંખ્યાત ભાગમાં આ બધી ક્રિયા બની જાય છે. જણાય છે એ અનુભવમાં આવે છે, જણાય છે, જણાયો કે હા જણાયો તો અનુભવમાં આવી ગયો. જ્ઞાત તે તો તે જ છે, જ્ઞાત તે તો તે જ છે, જે જાણવામાં આવ્યો, જણાયો મને તે તો અનુભવમાં આવી ગયો. આ હા હા, જણાયો પેલા અને પછી અનુભવ થઈ ગયો, એમાં
નિદન પ્રત્યક્ષ થઈ ગયો,
પ્રત્યક્ષ ઓલું પરોક્ષ નો વ્યય ને પ્રત્યક્ષ નો ઉત્પાદ થાય છે. ધ્યેયપૂર્વક નહીં થાય છે, ધ્યેય તો પેલા પારામાં જીવો આવી ગયા, પણ જ્ઞેયની ભૂલ છે. આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય છે, એને બદલે આત્મા ને જ્ઞાતા બનાવ્યો અને આને જ્ઞેય બનાવ્યો. એટલે જ્યાં સુધી આને જ્ઞેય બનાવે છે ત્યાં સુધી એનો ઉપયોગ પરસન્મુખ રહેવાનો છે. જ્યાં જ્ઞેય થાપે છે ત્યાં જ ઉપયોગ જશે. એ તારું જ્ઞેય જ નથી, જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞાનનું કોઈ જ્ઞેય ન હોય. આ બધી વાત અમૃતચંદ્ર આચાર્ય કરી છે. વસ્તુનો સ્વભાવ પરવડે ઉત્પન્ન થઈ શકતો નથી, એટલે જ્ઞેયથી આત્માનું જ્ઞાન પ્રગટ થઈ શકતું નથી. એટલે જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય, જ્ઞેયથી જ્ઞાન ન થાય, એ વાત તો ગુરુદેવ હાલતા ચાલતા કહે છે, બોલે છે જ્ઞેયથી જ્ઞાન. પણ બીજું વાક્ય એની રચના કરી કે વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતું નથી, આત્માનું જ્ઞાન પરને જ્ઞેય બનાવી શકતું જ નથી, અશક્ય છે. આહા, વ્યવહારિક નહીં, વ્યવહારિક નહીં એટલે શું? એટલે કે એમ નથી. હા, ઠડરમલ સાહેબે બે વાક્યની રચના કરી છે બહુ સારી, કે નિશ્ચયની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જનાગમમાં તેનો તો સત્યાર્થ માની તેનું શ્રદ્ધાન અંગીકાર કરજે, અને વ્યવહારની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય, સંતોએ નિરૂપણ કર્યું હોય એની વાત છે, કર્યું હોય તેને અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાન છોડી દેજે. આત્મા વ્યવહારે પણ નહીં જાણે છે એટલે કે જાણતો નથી, આ એ મેનો અર્થ છે. નિર્દય થજે વ્યવહારને નિષેધ કરવામાં. હજી તો વ્યવહારના ઉપદેશથી ધીમે ધીમે 415 ગાથામાં પણ વ્યવહાર લખ્યો છે. અરે 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 પ્રભુ શું થશે, આવી વસ્તુ સ્વરૂપ છે. થઈ ગયો ટાઈમ તમારી દ્રષ્ટિએ? હે, 5 મિનિટ ક્યાંથી હોય તમારા? મારા ઘરેમાં 4 મિનિટ છે, તમે 4 મિનિટ હતી, મને તોય કહ્યું 1 મિનિટ છે. તમે 1 મિનિટ કહ્યું હતું મને, અત્યારે 4 મિનિટ છે.